ओम शांति। गुड मॉर्निंग। 25मी एप्रिल 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, बाप दूर देश थी आव्या छे आप बाळकोना माटे नवू राज्य स्थापन करवा। तमे हमणा स्वर्गना लायक बनी रह्या छो। मीठा बाळको, दूर देश थी बाप आव्या छे आप બાળકોના માટે નવું રાજ્ય સ્થાપન કરવા। તમે હમણાં સ્વર્ગના લાયક બની રહ્યા છો। પ્રશ્ન છે, જે બાળકોનો શિવ બાબામાં અતૂટ નિશ્ચય છે તેમની નિશાની શું હશે? ઉત્તર છે, તે આંખ બંધ કરીને બાબાની શરણ પર ચાલતા રહેશે, જે આજ્ઞા મળે। ક્યારે વિચાર પણ નહીં આવશે કે આમાં કંઈ નુકસાન ન થઈ જાય, કારણ કે એવા નિશ્ચય બુદ્ધિ બાળકોના રિસ્પોન્સિબલ અર્થાત જવાબદાર બાપ છે। તેમને નિશ્ચયનું બળ મળી જાય છે, અવસ્થા અડોલ અને અચળ બની જાય છે। ગીત છે, તુમ્હી હો માતા તુમ્હી હો પિતા ઓમ શાંતિ। આ મહિમા કોની સાંભળી, જેમને સિવાય આપ બાળકોના દુનિયામાં બીજું કોઈ નથી જાણતું। આ છે ઊંચેથી ઊંચ બાપની મહિમા। બાકી જેમની પણ મહિમા કરે છે તે ફાલતું થઈ જાય છે। ઊંચામાં ઊંચા એક જ બાપ છે, પરંતુ બાપની ઓળખ કોણ આપે? સ્વયં આવીને આત્માની અને પોતાની ઓળખ આપે છે। કોઈ પણ મનુષ્યને આત્માની પણ ઓળખ નથી, ભલે કહે છે મહાન આત્મા, જીવ આત્મા। શરીર જ્યારે છૂટી જાય છે તો કહે આત્મા નીકળી જાય છે, શરીર મરદું થઈ જાય છે। આત્મા અવિનાશી છે, તે ક્યારેય ખતમ થતો નથી। આત્મા તો સ્ટાર જેવો છે, તે અતિ સૂક્ષ્મ છે, આ આંખોથી જોવામાં નથી આવતો। કર્તવ્ય બધું આત્મા કરે છે, પરંતુ ઘડી ઘડી દેહ અભિમાનમાં આવી જાય છે તો કહે છે હું ફલાણો છું, હું આ કરું છું। હકીકતમાં કરે છે બધું આત્મા। શરીર તો ઓર્ગન્સ અર્થાત અવયવો છે। આ સાધુ વગેરે પણ જાણે છે કે આત્મા ખૂબ સૂક્ષ્મ છે, જે પ્રકૃતિની વચ્ચે રહે છે, પરંતુ તેમને આ જ્ઞાન નથી કે આત્મામાં આ પાઠ ભજવવાના સંસ્કાર છે। કોઈ કહે આત્મામાં સંસ્કાર હોતા નથી, આત્મા નિર્લેપ છે। કોઈ કહે સંસ્કારો અનુસાર જન્મ મળે છે, મતભેદ ગણા છે। આ પણ કોઈને ખબર નથી કે કઈ આત્માઓ 84 જન્મ લે છે। તમે જાણો છો કે સૂર્યવંશીઓને જ 84નું ચક્ર લગાવવું પડે છે। આત્મા 84નું ચક્ર લગાવી પતિત બને છે, તેને હવે પાવન કોણ બનાવે? પતિત પાવન ઊંચામાં ઊંચા એક જ બાપ છે, એમની મહિમા ખૂબ ઊંચી છે। 84 જન્મ બધાના તો નથી લેતા, 84 જન્મ બધા તો નથી લેતા, પાછળ આવવાવાળા તો 84 જન્મ લઈ ન શકે, બધા સાથે તો આવતા નથી। જે પહેલા પહેલા સતયુગમાં આવશે, સૂર્યવંશી રાજા અને પ્રજા, તેમના જન્મ 84 હોય છે। પાછળ તો મનુષ્યોની ખૂબ વૃદ્ધિ થાય છે ને, પછી કોઈના 83, કોઈના 80 જન્મ થાય છે। ત્યાં સતયુગમાં તો પૂરી 150 વર્ષ આયુ હોય છે, કોઈ જલ્દી મરી ન શકે। આ વાતો બાપ જ બેસી સમજાવે છે, હમણાં કોઈ પરમપિતા પરમાત્માને જાણતું નથી। બાપ કહે છે કે જેમ તમારો આત્મા છે તેમ મારો પણ આત્મા છે, તમે ફક્ત જન્મ મરણમાં આવો છો, હું આવતો નથી। મને બોલાવે પણ ત્યારે છે જ્યારે પતિત પાવન બને છે, જ્યારે ખૂબ દુઃખી થઈ જાય છે ત્યારે બોલાવે છે। આ સમયે આપ બાળકોને શિવ બાબા ભણાવી રહ્યા છે। કોઈ પૂછે છે કે આ કેવી રીતે માનીએ કે પરમાત્મા આવે છે, તો તેમને સમજાવવાનું છે કે બધા પોકારે છે, તેમને સમજાવવાનું છે કે બધા પોકારે છે હે પતિ પાવન આવો, હવે એ જ નિરાકાર, એમને પોતાનું શરીર નથી, આવવાનું પણ છે પતિ દુનિયામાં, પાવન દુનિયામાં તે આવશે નહીં, એવી રીતે સમજાવવું જોઈએ. આ પણ સમજાવવાનું છે કે પરમાત્મા આટલા નાના છે જેમ આત્મા નાનો છે, પરંતુ એ છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ, નોલેજફુલ. બાપ કહે છે કે તમે મને પરમપિતા પરમાત્મા કહો છો, પોકારો છો તો જરૂર આવશે ને. ગાયન પણ છે કે દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પર આય. હમણાં બાપ દ્વારા ખબર પડી છે કે હમણાં આપણે પારકા દેશ અર્થાત રાવણના દેશમાં છીએ. સત્યુગ ત્રેતામાં આપણે ઈશ્વરીય દેશ અર્થાત પોતાના દેશમાં હતા. પછી દ્વાપરથી લઈને આપણે પારકા દેશ પારકા રાજ્યમાં આવી જઈએ છીએ, વામ માર્ગમાં આવી જઈએ છીએ. પછી ભક્તિ શરૂ થઈ જાય છે. પહેલા શિવ બાબાની ભક્તિ કરવા લાગી જાય છે. તે લોકો શિવનું આટલું મોટું લિંગ બનાવે છે, પરંતુ આટલા મોટા તો એ નથી. હવે તમે સમજ્યા છે કે આત્મા અને પરમાત્મામાં શું ફરક છે. એ નોલેજફુલ, સદા પાવન, સુખના સાગર, આનંદના સાગર છે. આ પરમાત્માની મહિમા છે ને. હવે બોલાવે છે કે હે પતિત પાવન આવો. એ છે પરમ પિતા જે કલ્પ કલ્પ આવે છે, દૂર દેશમાં રહેવાવાળા મુસાફરને બોલાવે છે, એમની મહિમા ગાય છે. બ્રહ્મા સરસ્વતીને તો બોલાવતા નથી, પોકારે છે નિરાકાર પરમાત્માને. આત્મા બોલાવે છે કે દૂર દેશના રહેવાવાળા હવે આવો દેશ પરાયા, કારણ કે બધા પતિત બની ચૂક્યા છે. હું પણ આવીશ ત્યારે જ્યારે રાવણ રાજ્ય ખતમ થવાનું છે. હું આવું પણ છું સંગમ યુગે, આ કોઈને પણ ખબર નથી. કહે પણ છે કે એ પરમાત્મા બિંદી છે. આજકાલ પછી કહે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. આત્મા સો પરમાત્મા થઈ ન શકે. આત્મા પરમાત્મા બંને અલગ અલગ છે. બંને રૂપ બંનેનું એક જેવું છે, પરંતુ આત્મા પતિત બને છે. 84 જન્મોનું પાઠ ભજવવો પડે છે. પરમાત્મા જન્મ મરણ રહિત છે. જો આત્મા સો પરમાત્મા કહે તો શું સત્વ પ્રધાન પરમાત્મા તમો પ્રધાનમાં આવે છે? ના, આ થઈ ન શકે. બાપ કહે છે કે હું આવું છું સર્વ આત્માઓને સર્વિસ કરવા. મારો જન્મ પણ નથી કહેવાતો. હું આવું જ છું નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવા. પારકા દેશમાં આવ્યા છે પોતાનું રાજ્ય સ્થાપન કરવા. બાપ જ આવીને આપણને સ્વર્ગના લાયક બનાવે છે. આ પણ સમજાવ્યું છે કે બીજી આત્માઓના પાઠ પોતપોતાનો છે. પરમાત્મા જન્મ મરણ રહિત છે. આવે પણ જરૂર છે, ત્યારે તો શિવરાત્રી મનાવે છે, પરંતુ એ ક્યારે આવ્યા આ કોઈ નથી જાણતું. એમ જ શિવ જયંતિ મનાવતા આવ્યા છે. જરૂર સંગમ પર આવ્યા હશે સ્વર્ગ સ્થાપન કરવા. પતિતોને પાવન બનાવવા જરૂર સંગમ પર આવશે ને. પાવન સૃષ્ટિ છે સ્વર્ગ, કહે છે પતિત પાવન આવો. પછી જરૂર પતિત દુનિયાના વિનાશનો સમય હશે, ત્યારે જ પાવન દુનિયા સ્થાપન કરશે. યુગે યુગે તો આવતા નથી. બાપ કહે છે મારે સંગમ પર આવીને પતિત દુનિયાને પાવન બનાવવાની છે. આ પારકો દેશ છે, રાવણનો દેશ છે, પરંતુ આ કોઈ મનુષ્ય થોડી જાણે છે કે રાવણનું રાજ્ય ચાલી રહ્યું છે. ક્યારથી આ રાવણ રાજ્ય શરૂ થયું કાંઈ પણ ખબર નથી. પહેલી મુખ્ય વાત આત્મા અને પરમાત્માનું રહસ્ય સમજાવવાનું છે. પછી સમજાવવાનું છે કે એ કલ્પના સંગમ યુગ પર આવે છે. પાવન બનાવવા આ કામ એમનું જ છે, ન કે શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણ પોતે જ 84 જન્મ લઈ નીચે ઉતરે છે, સૂર્યવંશી બધા નીચે ઉતરે છે. જાર અડધું તાજું અડધું જૂનું થોડી થશે, જળજળી ભૂત અવસ્થા બધાની થાય છે. કલ્પની આયુ પણ મનુષ્યને ખબર નથી, શાસ્ત્રોમાં લાંબી પહોળી આયુ આપી દીધી છે. આ બાપ જ બેસી સમજાવે છે, આમાં બીજા પ્રશ્ન ઉઠી શકે છે. રચતા બાપ સાચું જ બોલે છે, અમે આટલા બીકે છીએ બધા એવું માને છે, તો જરૂર ત્યારે તો માને છે, આગળ ચાલી જ્યારે નિશ્ચય થશે તો સમજમાં પણ આવી જશે. પહેલા પહેલા મનુષ્યોને આ સમજાવવાનું છે કે પરમપિતા પરમાત્મા નિરાકાર દૂર દેશથી આવ્યા છે, પરંતુ કયા શરીરમાં આવ્યા, સૂક્ષ્મ વતનમાં આવીને શું કરશે, જરૂર અહીં આવવું પડે. પ્રજાપિતા બ્રહ્મા પણ અહીંયા જોઈએ. બ્રહ્મા કોણ છે આ પણ બાપ બેસી સમજાવે છે. જેમાં પ્રવેશ કર્યો છે તે પોતાના જન્મોને જાણતા નહોતા, તો બાળકો પણ નહોતા જાણતા. બાળકો પણ ત્યારે બને જ્યારે હું એડોપ્ટ કરું છું, હું આમના સાકાર સહિત બાળકોને સમજાવું છું કે શું તમે પોતાના જન્મોને ભૂલી ગયા છો, હમણાં સૃષ્ટિનું ચક્ર પૂરું થાય છે, પછી રિપીટ થશે. હું આવ્યો છું પાવન બનાવવા માટે, રાજયોગ શીખવાડવા. પાવન બનવાનો બીજો કોઈ રસ્તો નથી. જો આ રહસ્ય મનુષ્ય જાણે તો ગંગા વગેરે પર સ્નાન કરવા, મેળા વગેરે પર જાય નહીં. આ પાણીની નદીઓમાં તો હંમેશા સ્નાન કરતા રહે છે, દ્વાપરથી લઈને આવ્યા છે. સમજે છે કે ગંગામાં ડૂબકી મારવાથી પાપ નાશ થશે, પરંતુ કોઈના પણ પાપ નાશ નથી થતા. પહેલા પહેલા તો આત્મા અને પરમાત્માનું જ રહસ્ય બતાવો. આત્માઓ જ પરમાત્મા બાપને પોકારે છે, એ નિરાકાર છે. આત્મા પણ નિરાકાર છે. આ ઓર્ગન્સ અર્થાત અવયવ દ્વારા આત્મા પોકારે છે. પછી ભક્તિ પછી ભગવાનને આવવાનું છે. આ પણ ડ્રામામાં નોંધ છે, આ પણ ડ્રામામાં પાર્ટ છે. બાપ કહે છે મારે નવી દુનિયા સ્થાપન કરવા આવવું પડે છે. શાસ્ત્રોમાં પણ છે કે ભગવાનને સંકલ્પ ઉઠ્યો તો જરૂર ડ્રામા પ્લાન અનુસાર સંકલ્પ ઉઠ્યો હશે. પહેલા આ વાતોને થોડી સમજતા હતા, દિવસે દિવસે સમજતા જાય છે. બાપ કહે છે હું તમને નવી નવી ગુહ્યથી ગુહ્ય વાતો સંભળાવું છું. સાંભળતા સાંભળતા સમજતા જાય છે. પહેલા એવું નહોતા કહેતા કે શિવ બાબા ભણાવે છે, હવે તો સારી રીતે સમજી ગયા છે. હજુ પણ સમજવાનું ઘણું બાકી છે. રોજ સમજાવતા રહે છે કે કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ. પહેલા આ નિશ્ચય કરો કે બેહદના બાપ સમજાવે છે તો એ બધું સત્ય બતાવશે, આમાં મૂંઝાવાની પણ વાત નથી. બાળકો કોઈ પાક્કા છે, કોઈ કાચા છે. કાચા છે તો કોઈને સમજાવી નથી શકતા. આ તો સ્કૂલમાં પણ નંબરવાર હોય છે. ઘણાઓને આ સંશય પડે છે કે અમે કેવી રીતે સમજીએ કે પરમપિતા પરમાત્મા આવીને ભણાવે છે, કારણ કે તેમની બુદ્ધિમાં છે શ્રી કૃષ્ણએ જ્ઞાન સંભળાવ્યું. હવે પતિત દુનિયામાં તો કૃષ્ણ આવી ન શકે. આ તેમને સિદ્ધ કરો કે પરમાત્મા એ જ આવવું પડે છે પતિત દુનિયા અને પતિત શરીરમાં. બાપ આ પણ સમજે છે કે દરેકની પોતપોતાની બુદ્ધિ છે. કોઈ તો જટ સમજી જાય છે, જેટલું થઈ શકે સમજાવવાનું છે. બ્રાહ્મણ બધા એક જેવા નથી હોતા, પરંતુ દેહ અભિમાન બાળકોમાં ખૂબ છે. આ બાબા પણ જાણે છે નંબરવાર. આ પણ આ બાબા પણ જાણે છે કે નંબર વાર છે, ડાયરેક્શન પર બાળકોએ ચાલવું પડે, મોટા બાબા જે કહે એ માનવું જોઈએ. ગુરુઓ વગેરેની તો માનતા આવ્યા છો, હવે બાપ જે સ્વર્ગમાં લઈ જવા વાળા છે એમની વાત તો આંખો બંધ કરી માનવી જોઈએ, પરંતુ એવા નિશ્ચય બુદ્ધિ છે નહીં. ભલે એમાં નુકસાન થાય કે ફાયદો થાય, માની લેવું જોઈએ. ભલે સમજો નુકસાન પણ થઈ જાય, છતાં પણ બાબા કહે છે ને, હંમેશા એવું સમજો કે શિવ બાબા જ કહે છે. બ્રહ્માના માટે નહીં સમજો, રિસ્પોન્સિબલ અર્થાત જવાબદાર શિવ બાબા હશે. એમનો આ રથ છે, એ ઠીક કરી દેશે. કહેશે હું બેઠો છું, હમણાં સમજો કે શિવ બાબા જ કહે છે, આ કાંઈ જાણતા નથી એવું જ સમજો. એક તરફ તો નિશ્ચય રાખવો જોઈએ, શિવ બાબા કહે મારું માનતા રહો તો તમારું કલ્યાણ થતું રહેશે. આ બ્રહ્મા પણ જો કહે છે તો એમનો પણ રિસ્પોન્સિબલ હું છું. આપ બાળકો ફિકર નહીં કરો, શિવ બાબાને યાદ કરવાથી અવસ્થા ખૂબ પાકી થતી જશે, નિશ્ચયમાં વિકર્મ પણ વિનાશ થશે, બળ પણ મળશે. જેટલું બાબાને યાદ કરશો એટલું બળ વધારે મળશે. જે શ્રીમદ પર ચાલી સર્વિસ કરે છે એ જ ઊંચું પદ પામશે. અનેકોમાં દેહ અભિમાન ખૂબ રહે છે. બાબા જુઓ બધા બાળકો સાથે કેવી રીતે પ્રેમથી ચાલે છે, બધાથી વાત કરતા રહે છે, બાળકોથી પૂછે છે કે ઠીક બેઠા છો, કોઈ તકલીફ તો નથી. પ્રેમ હોય છે બાળકોના માટે તો બેહદના બાપ, બાળકોના માટે ખૂબ ખૂબ બેહદના બાપને બાળકો માટે ખૂબ ખૂબ પ્રેમ છે. જે જેટલું શ્રમદ પર સર્વિસ કરે છે તે અનુસાર પ્રેમ હોય છે. સર્વિસમાં જ ફાયદો છે, સર્વિસમાં હડ્ડી અર્થાત હાડકાં આપવાના છે. કોઈ પણ કામ કરતા રહેશે તો તે પછી દિલ પર રહે છે કે આ બાળક ફર્સ્ટ ક્લાસ છે. પરંતુ ચાલતા ચાલતા કોઈ પર ગ્રહચારી પણ બેસે છે, માયાનો સામનો થાય છે ને, ગ્રહચારીના કારણે પછી જ્ઞાન ઉઠાવી નથી શકતા. કોઈ તો પછી કર્મણા સેવા અથક થઈને કરે છે. તમારું કામ છે બધાને સુખધામના માલિક બનાવવા, કોઈને દુઃખ નથી આપવાનું. જ્ઞાન નથી તો પછી ખૂબ દુઃખ આપે છે, પછી કેટલું પણ સમજાવો તો સમજતા નથી. પહેલા પહેલા સમજણ આપવાની છે આત્મા અને પરમાત્માની. કેવી રીતે આત્મામાં 84નો પાઠ ભરેલો છે, જે અવિનાશી પાઠ છે, ક્યારેય બદલાવવાનો નથી. ડ્રામામાં નોંધાયેલું છે આ નિશ્ચયવાળા ક્યારેય હલશે નહીં, ઘણા હલી જાય છે, અંતમાં જ્યારે ભંભોરને આગ લાગશે ત્યારે અચળ બની જશે. હમણાં તો ખૂબ યુક્તિથી સમજાવવાનું છે. સારા સારા બાળકો તો સર્વિસ પર રહે છે, દિલ પર ચડતા રહે છે, ખૂબ આગળ જતા રહે છે, ખૂબ મહેનત કરે છે. તેમને સર્વિસનો ખૂબ જ શોખ હોય છે, જેમાં જે ગુણ છે તે બાબા વર્ણન કરે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, સર્વિસમાં રહી હડ્ડી મના હાડકા આપવાના છે, કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો. બધાને સર્વિસથી સુખ આપવાનું છે, દુઃખ નહીં. બીજી પોઈન્ટ છે નિશ્ચયના બળથી પોતાની અવસ્થાને અડોલ બનાવવાની છે. જે શ્રીમત મળે છે એમાં કલ્યાણ સમાયેલું છે, કારણ કે રિસ્પોન્સિબલ બાપ છે એટલે ફિકર નથી કરવાની. વરદાન છે યોગયુક્ત સ્થિતિ દ્વારા સૂક્ષ્મ કે કઠોર બંધનોને ક્રોસ કરવાવાળા બંધન મુક્ત ભવ. યોગ યુક્ત સ્થિતિ દ્વારા સૂક્ષ્મ કે કઠોર બંધનોને ક્રોસ કરવાવાળા બંધન મુક્ત ભવ. યોગ યુક્તની નિશાની છે બંધન મુક્ત. યોગ યુક્ત બનવામાં સૌથી મોટું અંતિમ બંધન છે સ્વયંને સમજદાર સમજી શ્રીમદને પોતાની બુદ્ધિની કમાલ સમજવી, અર્થાત શ્રીમદમાં પોતાની બુદ્ધિ મિક્સ કરવી, જેને બુદ્ધિનું અભિમાન કહેવાય છે. બીજી પોઈન્ટ, જ્યારે ક્યારેય પણ કોઈ કમજોરીનો ઈશારો આપે અથવા બુરાઈ કરે છે, જો એ સમય જરા પણ વ્યર્થ સંકલ્પ ચાલ્યો તો પણ બંધન છે. જ્યારે આ બંધનોને ક્રોસ કરી હાર જીત નિંદા સ્તુતિમાં સમાન સ્થિતિ બનાવો ત્યારે કહેવાશે સંપૂર્ણ બંધન મુક્ત. સ્લોગન છે પહેલા વિચારવું પછી કરવું, આજ જ્ઞાની તું આત્માનો ગુણ છે. પહેલા વિચારવું પછી કરવું આજ જ્ઞાની તું આત્માનો ગુણ છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, જેવી રીતે અજાણ બાળક નુકસાનવાળી વસ્તુને રમકડું સમજે છે તો એમને કંઈ કાપીને છોડાવવું પડે છે, એવી રીતે જો અલ્પકાળનું માન શાન કે અલ્પકાળની ઈચ્છા રાખે છે એમને માન આપીને સ્વયં નિર્માણ બની જાઓ, એમને માન આપીને સ્વયં નિર્માણ બની જાઓ. તે સમયે જો એમને શિક્ષા આપશો તો ટકરાવ થશે, એટલે એવા સમય પર યુક્તિયુક્ત ચલનથી પરોપકારી બની ક્ષમા ભાવથી સંપન્ન થઈને પહેલા એમને સમજદાર બનાવો, જેનાથી તે સ્વયં મહેસૂસ કરે કે આ વાત નુકસાનકારક છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.